એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક શું કહેવાય, ખરેખર હૃદયસ્પર્શી પુસ્તકની વાત કરવાના છીએ. ફ્રેન્ક મેકકોચનું સંસ્મરણ, એન્જેલાઝ એશિઝ. પુલિત્ઝર પુરસ્કાર પણ મળ્યો છે આને.
હા, 1996માં આવ્યું આ પુસ્તક અને ખરેખર લાખો લોકોએ વાંચ્યું છે. આ માત્ર એક વાર્તા નથી, પણ લેખક ફ્રેન્ક મેકકોટનો પોતાનો મતલબ ખૂબ જ કપરો અનુભવ છે એમના બાળપણનો.
અને લેખક પોતે ફ્રેન્ક મેકકોટ, એ તો પાછળથી અમેરિકામાં શિક્ષક બન્યા, નહીં વર્ષો સુધી ભણાવ્યું.
જી બિલકુલ, ન્યૂયોર્કમાં લગભગ 30 વર્ષ શિક્ષક તરીકે કામ કર્યું. પણ આ પુસ્તકમાં એમણે પોતાના વતન આયર્લેન્ડના લિમેરિક શહેરમાં જે ભયાનક ગરીબી અને મુશ્કેલીમાં બાળપણ વિતાવ્યું એની વાત કરી છે.
અને એ પણ વિચારવા જેવું છે કે એ અનુભવો એટલા કઠોર હતા કે એમને લખતા, મતલબ શબ્દોમાં ઉતારતા દાયકાઓ લાગી ગયા. આ પુસ્તકનું મહત્વ જ એ જ છે કે એ બતાવે છે કે માણસ ગમે તેવી હાલતમાં ટકી શકે છે
અને પોતાની વાત કહેવામાં, પોતાની વાર્તા દુનિયાને સંભળાવવામાં કેટલી તાકાત હોય છે.
સાચી વાત છે. અને જુઓ, આ ખાલી ફ્રેન્ક મેકકોટની પોતાની વાત નથી, એ તો 20મી સદીના મધ્યમાં આયર્લેન્ડ કેવું હતું, ખાસ કરીને લિમરિક શહેર. ત્યાંની ગરીબી, દારૂની સમસ્યા, કુટુંબોના ઝઘડા, આ બધું જ એકદમ કાચું, ફિલ્ટર વગરનું ચિત્રણ છે.
પણ શું એ ફક્ત દુઃખની જ વાત છે કે પછી એમાં કંઈક બીજું પણ છે?
ના ના, એવું બિલકુલ નથી. દુઃખ તો છે જ, પણ એની સામે ટકી રહેવાની વાત છે, ગૌરવ જાળવી રાખવાની મથામણ છે, અને પેલું અમેરિકા જવાનું સપનું એને પૂરું કરવાની જદ્દોજહદ છે.
એટલે કે વ્યક્તિગત દુઃખને કળામાં બદલી નાખવાની વાત છે. બરાબર. દુઃખ, સહનશક્તિ અને છેવટે મુક્તિ, આ બધા માનવીય અનુભવોને એ સ્પર્શે છે. આપણે ઘણીવાર આયર્લેન્ડની એક રોમેન્ટિક કલ્પના કરીએ છીએ, નહીં? પણ મેકકોટ એ બધું તોડીને આપણને સતત વરસાદ, વિનાશ, બીમારીઓ અને પેલી ધાર્મિક જડતા, એવા વાસ્તવિક લિમેરિકમાં લઈ જાય છે.
અને લખવાની શૈલી, અવાજ બહુ અનોખો છે, જાણે કોઈ બાળક જ બધું જોઈ રહ્યું હોય ને બોલી રહ્યું હોય. નિર્દોષ પણ એકદમ તીક્ષ્ણ નજર.
અને ભયાનક પરિસ્થિતિમાં પણ જે રમૂજ શોધી કાઢે છે એ કમાલ છે. કાળી રમૂજ જેને કહેવાય.
હા, પેલી લિમેરિકની ભીની ઉદાસ ગલીઓ, ભૂખ, દુઃખ, એ બધાની વચ્ચે જાણે બાળકની કલ્પના જ એનો સહારો બને છે.
તો ચાલો આપણે ફ્રેન્ક મેકકોટના જીવનના એ શરૂઆતના વર્ષોની સફર કરીએ જે આ પુસ્તકનો મુખ્ય આધાર છે.
હા જરૂર. એમનો જન્મ તો તમે કહ્યું એમ અમેરિકામાં થયો હતો, બ્રુકલિનમાં. મહામંદીનો સમય હતો.
હા, એમના માતા પિતા એન્જેલા અને મેલેકી મેકકોટ આયર્લેન્ડથી આવેલા ઇમિગ્રન્ટ હતા, પણ લાગે છે કે ત્યાં બરાબર ગોઠવાયું નહીં.
અને પિતા મેલેકી સિનિયર, એમના વિશે શું કહેવાય?
એ જરા શું કહેવાય, જટિલ માણસ હતા. વાતો કરવામાં માહેર, આયરિશ ઇતિહાસની જાણકારી, વાર્તાઓ કે, પણ બીજી બાજુ દારૂની લત અને પૈસા ટકે સાવ બેજવાબદાર.
અને ત્યાં જ એમની નાની બહેનનું મૃત્યુ થયું, નહીં? બ્રુકલિનમાં જ.
હા, માર્ગરેટ 7 અઠવાડિયાની જ હતી, બહુ દુઃખદ. એ પછી જ આખો પરિવાર પાછો આયર્લેન્ડ લિમેરિક જતો રહ્યો, કદાચ એમ કે ત્યાં સારું રહેશે.
પણ લિમેરિકમાં તો હાલત વધારે ખરાબ હતી.
હા, ભયાનક ગરીબી, પિતાને નોકરી મળે નહીં, અને સમાજ પર કેથોલિક ચર્ચનો ભારે પ્રભાવ, કહો કે દબાણ.
અને પેલું ઘર લેનમાં, સાંકડી ગલીમાં, નીચેનો માળ એટલો ભીનો રહે કે એને આયર્લેન્ડ કહેતા અને ઉપરનો સૂકો ભાગ ઇટાલી.
ખરેખર, એટલે મેકકોટ કહે છે ને કે એમના બાળપણ પર 3 જુલમ હતા. ગરીબી, 17 વરસતો વરસાદ અને વિનાશ, અને ત્રીજું ધર્મ, ચર્ચનો ડર અને એમની દયા પર નિર્ભરતા.
અને આ ગરીબી, કુપોષણને લીધે એમના જોડિયા ભાઈઓ પણ.
હા, ઓલિવર અને યુજીન બહુ નાની ઉંમરે, થોડા મહિનાના અંતરે જ ગુજરી ગયા. ખૂબ જ કરુણ.
અને પિતાની એ જ કહાની ચાલ્યા કરે, નોકરી મળે, થોડા પૈસા આવે, શુક્રવારે સાંજે પબમાં જઈને ઉડાવી દેવાના.
એટલે પરિવાર તો સતત ભૂખ્યો જ રહે, તકલીફમાં જ.
સ્કૂલનું શું હતું, શિક્ષણ ક્યાં લીધું?
લેમીઝ નેશનલ સ્કૂલ. ત્યાં અમુક શિક્ષકો તો બહુ જ ક્રૂર હતા, મારપીટ પણ કરતા. પણ સદનસીબે ડોટી ઓનીલ અને મિસ્ટર ઓ હાલોરન જેવા સારા શિક્ષકો પણ મળ્યા, જેમણે ફ્રેન્કની બુદ્ધિને ઓળખી.
પણ સાચું શિક્ષણ તો કદાચ ક્લાસરૂમની બહાર મળ્યું એમ લાગે છે.
બિલકુલ, પુસ્તકાલયમાંથી પુસ્તકો વાંચીને, અને ખાસ કરીને પેલો ટાઇફોઇડનો કિસ્સો, 10 વર્ષના હતા ત્યારે.
હા હા, એ વખતે હોસ્પિટલમાં લાંબો સમય રહેવું પડ્યું, એ એમના માટે જાણે સારું થયું ને?
એક રીતે તો હા, પહેલીવાર નિયમિત ખાવાનું મળ્યું, સ્વચ્છતા જોવા મળી, અને શાંતિથી પુસ્તકો વાંચવાનો સમય મળ્યો.
અને ત્યાં જ પેલી છોકરી મળી, પેટ્રિશિયા મેડિગન.
હા, પેટ્રિશિયા. એને ડિફ્થેરિયા હતો. બંને અલગ વોર્ડમાં હતા, પણ દિવાલની આરપાર બોમો પાડીને વાતો કરે. પેટ્રિશિયાએ જ ફ્રેન્કને પેલી કવિતા, ધ હાઇવે મેન અને શેક્સપિયરનો પરિચય કરાવ્યો.
ભલે એ છોકરી બચી નહીં, પણ ફ્રેન્ક માટે તો સાહિત્યનો એક નવો દરવાજો ખોલી ગઈ, કલ્પનાની દુનિયા.
ચોક્કસ. એ જરસામાં એમણે જોનાથન સ્વિફ્ટનું પેલું અ મોડેસ્ટ પ્રપોઝલ વાંચ્યું. એ કટાક્ષ લેખ વાંચીને એમને પહેલીવાર વિચાર આવ્યો કે ગરીબી અને દુઃખ વિશે પણ આટલું શક્તિશાળી લખી શકાય છે.
પછી તો મોટા થયા એટલે ઘર ચલાવવા કામ કરવું પડ્યું હશે.
હા, નાની ઉંમરથી જ કોલસાની ડિલિવરી, ટેલિગ્રામ પહોંચાડવા,
અને પેલું મની લેન્ડરવાળું કામ મિસિસ ફિનુકેન માટે.
હા, એ જરા નૈતિક રીતે અઘરું કામ હતું. એ વૃદ્ધા વ્યાજે પૈસા આપતી, અને ફ્રેન્ક એના દેવાદારોને ધમકી ભર્યા પત્રો લખી આપતો.
એટલે નાની ઉંમરે દુનિયાદારીના કડવા પાઠ શીખી ગયા, કઈ રીતે ટકી રહેવું. નિર્દોષતા તો જતી રહી હશે.
બરાબર. હવે પુસ્તકમાં જે ઉદય કે પ્રગતિની વાત આવે છે, એ કોઈ સામાજિક ઉદય નથી.
હા, એ તો ત્યારે થયું જ્યારે એમના પિતા મેલેકી સિનિયર વિશ્વયુદ્ધ વખતે ઇંગ્લેન્ડ ગયા કામ કરવા,
અને વચન આપ્યું કે પૈસા મોકલશે,
પણ
પૈસા આવ્યા જ નહીં.
બરાબર ને. એ પરિવાર માટે બહુ મોટો ફટકો હશે. છેલ્લો વિશ્વાસ પણ તૂટી ગયો.
હા, અને એ પછી લગભગ 14 વર્ષની ઉંમરે ફ્રેન્ક ઘરનો મુખ્ય કમાનાર બની ગયો. માતા એન્જેલા અને નાના ભાઈઓ મેલેકી જુનિયર, માઇકલ, આલ્ફી બધાની જવાબદારી એના પર.
એટલે એની પ્રગતિ, એટલે પરિવારને ભૂખે મળતા બચાવવાની નાની નાની જીત, અખબાર વેચવા, કોઈક રીતે ખાવાનું લઈ આવવું,
અને આ બધાની વચ્ચે પેલું એક સપનું,
અમેરિકા.
હા, બસ કોઈ પણ રીતે પૈસા ભેગા કરીને અમેરિકા ભાગી જવું, એ જ એક ધ્યેય.
અને એના માટે એમણે છેલ્લે શું કર્યું? પેલી મની લેન્ડર મિસિસ ફિનુકન.
હા, એ જ. મિસિસ ફિનુકનનું અચાનક મૃત્યુ થયું, અને ફ્રેન્કે ખબર છે શું કર્યું? એમના ઘરમાંથી એમની બચતના પૈસા ચોરી લીધા, અને પેલું દેવાદારોના હિસાબનું લેજર હતું એ પણ સળગાવી દીધું.
ઓહો, આ તો બહુ જ મોટું પગલું. નૈતિક રીતે કેટલું અઘરું હશે?
અઘરું તો હશે જ. કદાચ જીવનભર એનો અપરાધ ભાવ પણ રહ્યો હશે, પણ એ ચોરીના પૈસાથી જ એ અમેરિકાની ટિકિટ લઈ શક્યો. એ પૈસા એના માટે આઝાદીની ચાવી બન્યા.
પછી પુસ્તકનો અંત કેવી રીતે આવે છે?
અંતિમ પ્રકરણમાં લિમેરિકના છેલ્લા વર્ષો છે. અમેરિકા જવા પૈસા ભેગા કરવાની મહેનત, માતા સાથેના સંબંધમાં થોડો તણાવ પણ આવે છે, કારણ કે માતાને ડર છે કે આ દીકરો પણ દૂર જતો રહેશે.
અને પછી
છેવટે 19 વર્ષની ઉંમરે એ જહાજમાં બેસી જાય છે. લિમેરિકને અલવિદા કહે છે, દુઃખ અને આશાની મિશ્ર જાગણી સાથે.
અને પુસ્તક પૂરું ક્યાં થાય છે?
ન્યૂયોર્ક હાર્બરમાં. જહાજ પહોંચે છે. ફ્રેન્ક કિનારા પર એક પાદરી અને યુવતીને જુએ છે, અને એની બાજુમાં ઊભેલો એક અમેરિકન કહે છે, ટિઝ ધ લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી, એટલે કે આ તકોની ભૂમિ છે.
અને પુસ્તકનો છેલ્લો શબ્દ?
ટિઝ એટલે કે છે. બસ આટલું જ. જાણે એ વાતની પુષ્ટિ, અને કદાચ એના પછીના પુસ્તક ટિઝનો સંકેત પણ.
આટલી કપરી જિંદગી પછી ફ્રેન્ક મેકકોટની ફિલોસોફી શું બની હશે? જીવન પ્રત્યેનો એમનો દૃષ્ટિકોણ કેવો રહ્યો હશે?
જુઓ, એમની ફિલોસોફી તો પેલી ભયાનક ગરીબીના અનુભવમાંથી જ ઘડાઈ. એમાં એક પ્રકારનો શું કહેવાય, વ્યવહારુ અસ્તિત્વવાદ દેખાય છે. મોટી મોટી વાતો નહીં, બસ ટકી રહેવા માટે જે કરવું પડે એ કરવાનું.
હા, અને પરિસ્થિતિ કેટલી વાહિયાત છે એની પણ સતત સમજ, એક પ્રકારની દુઃખદ રમૂજ.
બરાબર. કારણ કે ભગવાનને પ્રાર્થના કરો કે સંતોને, મદદ તો મળતી નથી, એટલે ધીરે ધીરે પેલી મોટી સંસ્થાઓ, સરકાર, ચર્ચ, એના પરથી ભરોસો ઉઠી જાય.
શક્તિ ક્યાંથી મળે પછી?
પોતાની અંદરથી જ, પોતાની ટકી રહેવાની ક્ષમતામાંથી, અને પેલી કાળી રમૂજમાંથી.
એટલે જ કદાચ જીવનમાં મળતી નાની નાની ખુશીઓની બહુ કદર કરે છે. કોઈ સિગારેટ આપે, ચોકલેટ મળે, કોઈ અજાણ્યો દયા બતાવે, કવિતાની કોઈ લાઈન ગમી જાય.
હા, કારણ કે બાકી તો બધું દુઃખ જ હતું ને. પીડાને સ્વીકારવી, એને સમજવી, એ એમના માટે જરૂરી બની ગયું હતું.
અને મને લાગે છે સૌથી મહત્વનું, એ ભાષા અને વાર્તા કહેવાની તાકાતમાં માનતા હતા.
ચોક્કસ, પોતાના અનુભવને વાર્તામાં ઢાળીને એ અંધાધૂંધીમાંથી પણ કંઈક અર્થ, કંઈક સુંદરતા શોધી શકાય છે એમ એ માનતા હતા.
ધર્મ સાથેનો સંબંધ કેવો હતો?
જટિલ હતો. પેલી સંસ્થાકીય કેથોલિક ધર્મની જડતા, એનો દંભ, એનો વિરોધ હતો મનમાં, પણ સાથે સાથે એક ઊંડી આધ્યાત્મિકતા, એક સંવેદનશીલતા પણ હતી.
જો મુખ્ય પ્રેરણાની વાત કરીએ તો એ શું હતી? શું એમને આગળ ધપાવતું હતું?
મુખ્ય પ્રેરણા તો એક જ હતી, ભાગી છૂટવો.
લિમેરિકથી?
હા, ગરીબી, શરમ, ભીનાશ, બંધનો, આ બધાથી દૂર અમેરિકા જવું. અમેરિકા એમના મનમાં લિમરિકનું બરાબર ઊંધું હતું. સૂકું, ગરમ, તકવાળું.
અને બીજી કોઈ પ્રેરણા?
જવાબદારી. પિતાના ગયા પછી મા અને ભાઈઓની જવાબદારી, મા પ્રત્યેનો પ્રેમ, એનું દુઃખ ઓછું કરવાની ઈચ્છા, આ પણ એમને ટકાવી રાખતું હતું.
મુશ્કેલીઓનો સામનો કઈ રીતે કરતા હતા? એમનો અભિગમ કેવો હતો?
એક તો બહુ સારા નિરીક્ષક હતા અને પરિસ્થિતિ પ્રમાણે વર્તતા શીખી ગયા હતા. ક્યારે શું બોલવું, ક્યારે ચૂપ રહેવું, ક્યારે થોડા મોહક બનવું.
અને રમૂજ, એ તો એમનું હથિયાર હતું નહીં?
બિલકુલ. નિરાશા સામે લડવા માટેનું બખ્તર, ગમે તેવી ખરાબ વાતમાં પણ કંઈક હસવા જેવું શોધી કાઢવું, એનાથી મગજ થોડું હળવું રહે.
ત્રીજું કદાચ પેલું સાહિત્યને કલ્પના.
હા, જ્યારે વાસ્તવિકતા બહુ અઘરી લાગે ત્યારે પુસ્તકોમાં, વાર્તાઓમાં ડૂબી જવું. શેક્સપિયર વાંચીને એમને થયું કે ગરીબ માણસના જીવનમાં પણ મોટો ડ્રામા હોઈ શકે છે.
અને છેલ્લે જરૂર પડીએ, શું કહેવાય, તકવાદ.
વ્યવહારુ તકવાદ કહી શકાય. ટકી રહેવા માટે પેલું મની લેન્ડર માટે પત્રો લખવાનું કામ હોય, કે છેલ્લે પેલી ચોરી, એમાં કોઈના માટે ખરાબ ભાવના નહોતી, પણ બસ
ભૂખનું તર્ક હતું.
હા, અને છૂટવાની તીવ્ર ઈચ્છા. એ ખાલી ભોગ બનીને બેસી ન રહ્યા, સક્રિય રીતે કંઈક કર્યું. પોતાના અનુભવોના સાક્ષી બન્યા, વિગતો નોંધી રાખી, જે પછીથી કળા બની.
આટલા બધા અનુભવો અને વળાંકોમાંથી જો 300 મહત્વના, જેમણે ખરેખર જીવન બદલી નાખ્યું, એવા વળાંક પસંદ કરવા હોય તો ક્યાં ગણાય?
મને લાગે છે પહેલો વળાંક પેલો ટાઇફોઇડનો જ, 10 વર્ષની ઉંમરે.
હોસ્પિટલનો અનુભવ?
હા, પહેલી વાર સ્વચ્છતા, નિયમિત ભોજન, શાંતિ, પણ એનાથી વધુ મહત્વનું શું હતું?
પેટ્રિશિયા મેડિગન સાથેની મુલાકાત.
બરાબર. પેલી દિવાલની આરપાર થતી વાતો, કવિતા, શેક્સપિયર. ભલે એ મુલાકાત ટૂંકી રહી, પણ એણે ફ્રેન્કના મનમાં ભાષાની શક્તિ, સાહિત્યની સુંદરતા અને એના દ્વારા મળતી મુક્તિના બીજ રોપી દીધા. પેલી વાત હતી ને, મન એક મહેલ છે, એ અહીં સાર્થક થતી લાગી.
બીજો વળાંક કયો ગણીશું?
બીજો વળાંક પિતાનું ઇંગ્લેન્ડ જવું અને પછી પરિવારને ભૂલી જવા જેવું કરવું, તે પૈસા ન મોકલવા.
હા, એણે ફ્રેન્કના મન પર ઊંધી અસર કરી હશે.
ખૂબ જ. પિતા પરનો જે ભરોસો હતો, જે આદર હતો, એ તૂટી ગયો અને એને સમજાઈ ગયું કે હવે કોઈ મદદ કરવા નથી આવવાનું, પોતે જ કરવું પડશે.
એટલે 14 વર્ષની ઉંમરે જ ઘરની જવાબદારી માથે આવી લઈ બાળપણ ખરા અર્થમાં પૂરું થયું.
હા, અને પોતાના ભવિષ્યને પોતાના હાથમાં લેવાનો એક પાક્કો નિશ્ચય જાગ્યો.
અને ત્રીજો, સૌથી નાટકીય વળાંક,
પેલી ચોરી. મિસેસ ફિનુકેનના મૃત્યુ પછી એમના પૈસા ચોરી લેવાનો નિર્ણય.
એ અમેરિકા જવા માટે?
હા, એ એક ક્ષણ હતી જ્યાં વર્ષોની હતાશા, છૂટવાની ઝંખના અને નૈતિક મૂલ્યો સામસામે આવી ગયા. એણે રસ્તો પસંદ કર્યો જે કદાચ ખોટો હતો, પણ એ જ એને સ્વતંત્રતા તરફ લઈ જવાનો હતો.
એનાથી એ માત્ર ભોગ મટીને પોતાના નસીબનો ઘડવૈયો બન્યો, ભલે રસ્તો સમાધાનકારી હતો.
બરાબર. આ 3 ઘટનાઓએ એના જીવનને એક ચોક્કસ દિશા આપી.
ફ્રેન્ક મેકકોર્ટની આ અદ્ભુત ગાથામાંથી આપણને આજના જીવન માટે શું શીખવા મળે છે? કયા પાઠ એવા છે જે સાર્વત્રિક છે?
સૌથી પહેલું તો પેલી સ્થિતિસ્થાપકતા, રેઝિલિયન્સ, ગમે તેવી અકલ્પનીય મુશ્કેલીઓ સામે પણ ટકી રહેવાની અને અંતે આગળ વધવાની માનવ ક્ષમતા.
અને એમની સ્થિતિસ્થાપકતા કોઈ જાદુઈ નહોતી, એ તો રમૂજ, સાહિત્ય, અવલોકન, એ બધામાંથી આવી હતી.
બરાબર. બીજું, કુટુંબના સંબંધો કેટલા જટિલ હોય છે, ખાસ કરીને જ્યારે મા બાપમાં ખામી હોય, વ્યસન હોય, છતાં પ્રેમ કેવી રીતે ટકે છે, ગુસ્સો, દયા, શરમ, આ બધી લાગણીઓનું મિશ્રણ.
ગરીબીની જે અસર થાય છે સમાજ પર, વ્યક્તિ પર, એનું પણ આ પુસ્તક એકદમ સચોટ ચિત્ર આપે છે, પણ સાથે સાથે માણસની અંદરની તાકાત પણ બતાવે છે.
અને શિક્ષણ, પછી એ સ્કૂલનું હોય કે પુસ્તકોમાંથી મળેલું હોય, એની તાકાત કેટલી છે જીવન બદલવાની.
અને પેલી રમૂજ વૃત્તિ, અંધારામાં પણ હસી શકવાની કળા, એ તો બહુ મોટી વાત છે.
હા, અને ઇમિગ્રન્ટનો અનુભવ, ઘર છોડવાનું દુઃખ, નવી જગ્યાએ આશા, એ પણ ઘણા લોકો અનુભવે છે.
મેં કોટની વાત પરથી એ પણ સમજાય કે ભૂતકાળ ગમે તેવો હોય, જો એને પ્રમાણિકતાથી કહીએ તો એ બીજા સાથે જોડાવાનું, શીખવાનું અને કદાચ પોતાની જાતને સાજી કરવાનું પણ સાધન બની શકે છે.
અને છેલ્લે માનવ ગરિમા, ગમે તેવી ખરાબ પરિસ્થિતિમાં પણ માણસ પોતાની અંદરની ઇજ્જત, પોતાની આંતરિક શક્તિ જાળવી શકે છે. ફ્રેન્કનું બાળપણ છીનવાઈ ગયું, પણ એની સંવેદનશીલતા, એના સપના જોવાની શક્તિ, એ બધું ટકી રહ્યું.
ખૂબ સરસ. તો આ બધી વાતચીત પછી જો આપણે ત્રણ મુખ્ય મુદ્દા તારવવા હોય, એક ભાવનાત્મક, એક બૌદ્ધિક અને એક સાર્વત્રિક, તો એ શું હોઈ શકે?
ભાવનાત્મક રીતે મને લાગે છે કે એ સમજવું કે જે મા બાપે આપણને સૌથી વધુ દુઃખ આપ્યું હોય એમને પણ પ્રેમ કરવો અને કદાચ માફ કરી દેવું શક્ય છે. મેકોટ એના પિતાનું જે ચિત્રણ કરે છે એમની બધી ખામીઓ સાથે પણ ક્યાંક પ્રેમ અને સમજણ સાથે આ વાત બતાવે છે. એ કદાચ પૂરી માફી ન હોય પણ સ્વીકૃતિ છે.
બૌદ્ધિક રીતે હું પેલી વર્ણન શૈલીની વાત કરીશ, જે રીતે એમણે આખી વાર્તા એક બાળકની નજરે વર્તમાન કાળમાં કહી છે, એનાથી શું થયું કે ભયાનક અનુભવો પણ કડવાશ વગર એક પ્રકારની નિર્દોષ પ્રમાણિકતાથી રજૂ થયા. આ જ રીત હતી જેનાથી આઘાત કળામાં ફેરવાયો.
અને સાર્વત્રિક પાઠ તરીકે કદાચ એ કે સાચી તાકાત દુઃખની ગેરહાજરીમાં નથી, પણ દુઃખની વચ્ચે પણ રમૂજ, સુંદરતા અને અર્થ શોધવાની ક્ષમતામાં છે. પેલી મન એક મહેલ છે વાળી વાત, ગમે તેવી હાલતમાં પણ કૃપાની નાની ક્ષણો શોધી કાઢવી, એની કદર કરવી, એ જ આપણને ખરા અર્થમાં જીવતા રાખે છે. ખાલી શ્વાસ લેતા નહીં, પણ આત્માથી જીવતા.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.